నమోరిహంతాణం నమో సేదాణం నమో ఆయరియాణం నమో ఉవజాయాణం నమో లోయే సర్వసాహం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందారో జైన ధర్మోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం ఏతారం కర్మ భూకృతం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తదగుణ లబ్ధయే. આપણે તત્વાદ સૂત્રના ત્રીજા અધિકારના આધારે જીવોના નરક ગતિ અને જે મનુષ્ય તિર્યંચ ગતિ એમાં કેવા પરિણામ થાય છે એની આપણે ચર્ચા હમણાં કરી રહ્યા છીએ. એમાં પણ આપણે નીચે નરક ગતિની શું વ્યવસ્થા છે એની આપણે વાત ચાલુ છે. આપણે સૂત્ર 1, 2, 3 જોયા ત્રીજા અધ્યાયમાં. એ ત્રીજા સૂત્રથી લઈને 5મા સૂત્ર સુધી 3, 4 અને 5માં નરક ગતિના દુઃખોનું વર્ણન આવે છે. એ નરક ગતિના દુઃખોનું વર્ણન આપણે 6 ડાળામાંથી પણ વાંચેલું છે, તો એની ગાથાઓને ફરીથી યાદ કરીએ અને પછી આપણે આ તત્વાર્થ સૂત્રમાંથી આગળ જોશું. જો 6 ડાળાની પહેલી ઢાળ છે, એ પહેલી ઢાળમાં 9, 10, 11, 12 ચાર ગાથા છે, એમાં નરક ગતિના દુઃખોનું વર્ણન આવે છે. ભયા લગા દીજે જરા, આપણે ગાથા પાઠ કરશું બધા સાથે. જો નરક ભૂમિ અને નદીનું દુઃખ.
તાહા ભૂમિ પર સત દુઃખ ઈસો બિચ્છુ સહસડસે નહીં તીસો તાહા રાદ શ્રોણિત વાહિની કુમિકુલ કલિત દેહ દાહિની.
10મી ગાથા.
સેમર તરુદલ જુત અસી પત્ર અસી જો દેહ વિદારે તત્ર મેરુ સમાન લોહ ગલી જાર એસી શીત ઉષ્ણતા થાર.
બધા સાથે ગાઈ શકે છે. 11મી ગાથા.
તિલ તિલ કરે દેહ કે ઘન અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ સિંધુ નીર તે પ્યાસ ન જાય તો પણ એક ન બુંદ લહાય.
બારી.
તીન લોક કો ના જુજ ખાય મીટે ન ભૂખ કણા ન લહાય યે દુઃખ બહુ સાગર લો સહે કર્મ જોગ તે નર ગતિ લહે.
જો જીવ પોતાના અતિ આરંભ અને અતિ પરિગ્રહના પાપને કારણે નરક ગતિના આયુષ્યને બાંધે છે, એ નરક ગતિમાં જઈને ત્યાં તીવ્ર સંકલેષ ભાવ કરે છે અને ત્યાં અત્યંત ઘોર દુઃખ એ પામે છે. એ દુઃખોનું વર્ણન એવું છે કે કરોડો જીભથી કહેવા જાય તો કહી ન શકાય. અહીંયા તો આચાર્ય ભગવાને તત્વાર્થ સૂત્રમાં અને પંડિત દોલતરામજીએ 6 ઢાળામાં અત્યંત સંક્ષેપમાં આપણને ખાલી હિંટ આપવાની ટ્રાય કરી છે. બાકી તો અહીંયા આપણને થોડી ઠંડી ગરમી વધી જાય તો આપણને અહીંયા કેટલી આકુળતા થાય છે. અહીંથી સોનગઢ જવું હોય તો પહેલા 5 વાર વિચાર કરે ઠંડી કેવી હશે, કેવા સ્વેટર લઈ જવા, કેટલું ક્રીમ લઈ જવું, આ ને તે ને કેટલા તો આપણે વિચાર કરીએ. અને ત્યાં નરકમાં તો એટલી ઠંડી હોય છે કે આપણા જાણે શરીરના બધા અંગ થીજી જાય. આવે છે ને ઓલું હમણાં વાંચ્યું ને, આપણે ગોળો નાખે તો એ પણ જામી જાય, એટલી ત્યાં ઠંડી છે, એટલી ત્યાં ગરમી છે કે લોખંડનો ગોળો નાખે તો પીગળી જાય. એવી ઠંડી ગરમીના દુઃખો બીજા વાતાવરણના દુઃખો એ અનેક પ્રકારના શરીરની પણ વિકૃતિ એવી રોગ અનેક પ્રકારના શરીરમાં એટલે રોગની આકુળતા અનેક જાતના દુઃખો ત્યાં નરકમાં હોય છે. જો એનો આપણને સેમ્પલ અહીંયા આપે છે. આપણે નરકના દુઃખોનું વર્ણન જો ત્રીજા સૂત્રમાં થોડુંક આપણે જોયું એને ફરીથી આપણે રિકલેક્ટ કરીએ પછી આગળનું જોઈએ. આપણે શું જોયું? નારકીઓના દુઃખોનું વર્ણન. તો નારકા નિત્ય અશુભ તરલેશ્યા પરિણામ દેહ વેદના વિક્રિય. એ નારકીઓને પાંચ વસ્તુ હોય છે. શું હોય છે? કે અત્યંત અશુભ લેશિયા હોય છે. પરિણામ એટલે અહીંયા પરિણમન સમજવું, ત્યાંના પૂતગલોનું પરિણામ. પછી એનું શરીર પણ અશુભ છે, ત્યાં વેદના પણ અનેક પ્રકારની છે અને એમની વિક્રિયા પણ બધી અશુભ હોય છે. જો આપણે એમાં લેશિયામાં જોયું તો કે લેશિયા છ પ્રકારની હોય છે. કઈ છે? કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ શુક્લ. એ લેશિયાના બે પ્રકાર, એક દ્રવ્ય લેશિયા એક ભાવ લેશિયા. દ્રવ્ય લેશિયા એટલે શરીરના રંગ, શરીરનો રંગ કેવો છે એને દ્રવ્ય લેશિયા કહેવાય છે. અને ભાવ લેશિયા કોને કહેવાય? કે જીવના કશાયથી અનુરંજિત પરિણામ, કશાયથી અનુરંજિત યોગોના પરિણામ એને ભાવ લેશિયા કહેવાય છે. તો નારકીઓને ભાવ લેશિયા તો જુદી જુદી પ્રકારની હોઈ શકે, છ પ્રકારની હોઈ શકે છે. પણ ત્યાં દ્રવ્ય લેશિયા ફક્ત ત્રણ પ્રકારની જ છે. ત્રણ અશુભ દ્રવ્ય લેશિયાઓ ત્યાં હોય છે. એ ભાવ લેશિયા એટલે કે જીવના પરિણામ તો અંતર મુહૂર્તમાં શુભ અશુભ શુભ અશુભ થયા જ કરે છે. પણ ત્યાં જે ભાવ દ્રવ્ય લેશિયા જે છે એ શરીરના રંગ આદિની વ્યવસ્થા એ ભાવ પર્યંત સેમ જ રહે છે. એટલે અહીંયા વાત કરી છે દ્રવ્ય લેશિયાની, અહીંયા ભાવ લેશિયાની વાત કરી નથી. તો જો દ્રવ્ય લેશિયાના ત્રણ પ્રકાર છે કે કાપોત નીલ અને કૃષ્ણ, ઉપરની બે નરક અને ત્રીજી નરકનો ઉપરનો ભાગ એમાં કાપોત લેશિયા હોય છે એટલે કે શરીરનો રંગ એ પ્રકારનો હોય છે. પછી ત્રીજા નરકમાં ચોથામાં અને પાંચમાના ઉપરના ભાગમાં ત્યાં નીલ લેશિયા હોય છે અને એની નીચે પાંચમાનો સેકન્ડ પાર્ટ છઠ્ઠી અને સાતમી નરકમાં કૃષ્ણ લેશિયા હોય છે. જો વિચાર કરો એવા કાળા કુબળા શરીરો હોય, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ને કે એમને એક જાતનું હુંડક સંસ્થાન હોય છે. આપણે ક્યાં અહીંયા તો વાંચ્યું હતું ક્યાંક, તો આવશે મારા ખ્યાલથી આમાં જ. હુંડક સંસ્થાન એટલે કે શરીરનો એમનો આકાર ચિત્ર વિચિત્ર હોય છે. જેવી રીતના આપણે બધું સિમેટ્રિક હોય ને, બે હાથ બે પગ, માથું વચમાં હોય, નાક હોય, આ બે આંખો સિમેટ્રિક આવે, એમને એવું હોય એવું જરૂરી નથી. એક હાથ નાનો હોય, એક હાથ મોટો હોય, એક આંખો મોટી હોય, એક આંખ નાની હોય, એવું ચિત્ર વિચિત્ર ભયાનક એવું કુરૂપી એવું એમનું શરીર હોય છે. પાછી એમાં એમને વિક્રિયા છે, વિક્રિયા વૃદ્ધિથી અનેક પ્રકારના જુદા જુદા આકાર આદિ બનાવી શકે છે. એટલે ક્યારેક તો કયું સાચું ને કયું ખોટું એ જ ખબર ન પડે. આમાં આપણે જોયું ને છ દાણામાં હમણાં આપણને આવ્યું ને કે નારકી જીવો પેલા નદીમાં પડે છે કે નદીમાં તો થોડી શાંતિ મળશે મને. નદી સેનાથી બનેલી છે? કે લોહી અને પરુથી બનેલી છે નદી. અને એની અંદર અસંખ્ય નાના નાના કૃમિ જેવા જીવો છે. અને એ જીવો એ નારકીઓના શરીરને જેવા અંદર પડે એવા જ અંદર ખાવા લાગે શરીર. એટલે પડ્યો તો અંદર સુખ ભોગવવા માટે કે થોડીક તો મને આ ગરમીથી અંદર થોડી શાંતિ મળશે નદીમાં. અને ત્યાં જઈને તો હજી વધારે દુઃખી થઈ ગયો. વૈતરણી નામની નદી છે ત્યાં. આવા આવા આજે કૃમિના જીવો જે કીધા ને એ કોઈ જીવ નથી ત્યાં. ત્યાં કોઈ એકેન્દ્રિય જીવો છે જ નહીં. ત્યાં ફક્ત સંગ્નિ પંચેન્દ્રિય નારકી જીવો જ છે. કોઈ વનસ્પતિ નથી. વનસ્પતિ એટલે જે બાદર વનસ્પતિ જે આપણે આ છે ને એવી ત્યાં ના હોય. સૂક્ષ્મ વનસ્પતિ તો આખા લોકાલોકમાં ભરેલી છે બધે. પણ જેવી રીતના આપણે આ બધા વૃક્ષ છે તો બધા જીવડાઓ છે નાના નાના, કીડી વાંદા બધા સ્કોર્પિયન ને બધા, તો એવા જીવો કઈ ત્યાં દુઃખ આપવા જતા નથી. એ નારકી જીવો જ બધા અલગ અલગ પ્રકારના આકાર બનાવીને એકબીજાને દુઃખ આપે છે. જેવી રીતના આપણે જોયું ને સેમરના ત્યાં વૃક્ષ છે, સેમર નામનું એક ત્યાં વૃક્ષ છે. એ વૃક્ષ કેવું છે? એ વૃક્ષની છાયામાં એ નારકી જીવ બેસવા જાય છે કે ત્યાં જરાક મને શાંતિ મળશે, હું થોડો આરામ કરું. તો એ વૃક્ષની નીચે જેવો એ પડવા જાય છે તો ત્યાંના પાંદડા એવા તીક્ષ્ણ છે કે ઉપરથી પાંદડું પડે અને એના શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે. તો આ વૃક્ષ જે છે કે વનસ્પતિ કાય વાળા વૃક્ષ નથી, એ તો ત્યાં પૃથ્વી કાયિક જ એવી રચના છે. ખ્યાલ આવે છે? એટલે ત્યાંની બધી આવી ચિત્ર વિચિત્ર દુઃખદાયક રચનાઓ જે છે એવી કોઈ રચના નથી કે જેનાથી જીવને સુખ શાંતિ મળે. જેવી રીતના સમજો આપણને અહીંયા મનુષ્ય ગતિમાં છે તો અમુક રચનાઓ દુઃખદાયક છે, અમુક રચનાઓ સુખદાયક છે. દેવલોકમાં જઈએ ને તો ત્યાં બધી રચનાઓ સુખદાયક જ છે. એટલે ત્યાં દરેક જગ્યાએ જીવને એવું જરા આકુળતાનો જ ભાસ થાય છે. સોરી, શું કીધું મેં? આકુળતા નહીં, નિરાકુળતાનો ભાસ થાય છે. અનુકૂળતા, નિરાકુળતા બી નહીં, અનુકૂળતાનો ભાસ થાય છે. નિરાકુળતા તો પોતાના આત્મામાં લીન થવામાં છે. પણ ત્યાં જેવી રીતના અહીંયા સમજો કે આપણને થોડુંક ગરમીના મોસમમાં થોડી મંદ, થોડી ઠંડી પવન બી વાય છે ને ક્યારેક ક્યારેક, તો એ અનુકૂળતાનો એક નિમિત્ત બને છે. એટલે એવા સંયોગો પણ અહીંયા છે. ખૂબ ગરમી હોય, ખૂબ તાપ હોય તો અહીંયા એવા વૃક્ષો પણ છે જેમાં તમે નીચે શાંતિથી જઈને આરામ કરી શકો છો. છે ને એવી વ્યવસ્થા અહીંયા મનુષ્ય લોકમાં છે. અને મનુષ્ય લોકમાં બીજી વ્યવસ્થા પણ છે કે આવા કષ્ટદાયક સંયોગો પણ છે ને, કે સૂર્યનો તાપ એકદમ જોરથી લાગે, ગરમી ખૂબ લાગે, ઠંડી ખૂબ લાગે. આજે વિકૃત જેવી રીતના દેવગતિમાં જઈએ તો ત્યાં ન એસીની જરૂરત પડે, કે ત્યાં ન ગરમી લાગે, કે ત્યાં કોઈ પ્રોબ્લેમ ન થાય. ટેમ્પરેચર આખા સ્વર્ગલોકનું ઓટો કંટ્રોલ ટેમ્પરેચર છે, સેન્ટ્રલી એસી. અહીંયા કેવું છે મનુષ્ય લોકમાં? તો ક્યાંક ઠંડી છે, ક્યાંક ગરમી છે. એ ઠંડી ગરમી પણ કેવી છે કે માપસર છે, એ સહી શકાય એટલી ઠંડી ગરમી છે. જેવી રીતના આપણે ઓલા આર્કટિકમાં જઈએ ને ઉપર, જ્યાં ખૂબ નોર્થ પોલ ને બધે ખૂબ ઠંડી છે, તો ત્યાં કોઈ આપણે મનુષ્ય રહેતા નથી, કેમ કે એટલી ઠંડીમાં રહેવાની જરૂરત બી નથી પડતી. કેમ કે એવા કન્વિનિયન્ટ એરિયાઝ પણ છે જ્યાં આપણે શાંતિથી રહી શકીએ છીએ. તો આજના મનુષ્ય ગતિમાં કે તિર્યંજ ગતિમાં મિશ્રિત સંયોગોની પણ મિશ્ર અવસ્થા જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? થોડું ત્યાં દેવગતિમાં એવી વ્યવસ્થા છે કે બધે જ અનુકૂળ સંયોગો છે. ત્યાં કોઈને કાંઈ કષ્ટ પડતો, બહિરંગ કષ્ટ પડતો નથી. અંદરથી જીવ હંમેશા આકુળતામાં જ જીવે છે, વસ્તુ જુદી છે. પણ એને બાહ્ય સંયોગોમાં ક્યાંય કોઈ કષ્ટ હોતો નથી. અને નરકમાં કેવું છે કે બાહ્ય સંયોગોમાં એને ક્યાંય કાંઈ સુખ મળતું જ નથી. એ જીવ નિરંતર બાહ્ય સંયોગોની અપેક્ષાએ દુઃખી જ છે. ખ્યાલ આવે છે કે? તો જો આપણે આ લેશિયા જોઈએ, પરિણામ, પરિણામ એટલે પરિણામન. અહીંયા તો સંક્ષેપમાં કહી દીધું કે અહીં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ ને પરિણામ કહેલ છે. એટલે કે નરકમાં રહેલા પૂતગલોના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને એનો શબ્દ, એનો અવાજ બધું જ દુઃખદાયક છે, બધું કષ્ટરૂપ છે. આપણે અહીંયા જેવી રીતના નદીઓ છે, ટેકરીઓ છે, કોઈ વૃક્ષ આદિ છે, નેચરલ બ્યુટી છે ને, આમ પર્વત પર જઈએ તો આમ, તો ત્યાં પણ એવા નેચરલ બ્યુટીના પોઈન્ટ હશે કે નહીં નરકમાં? કેમ કે આટલી મોટું છે ને, આપણે જોયું ને પહેલું જે સેન્ટ્રલ બિલ છે એ 45 લાખ યોજનનું છે, અને એમાં પણ ટેરેન હશે ને, ક્યાંક ઉપર ક્યાંક નીચે, ક્યાંક આખું ફ્લેટ તો નહીં હોય, ક્યાંક ઉપર ક્યાંક નીચે એવું પર્વત આદિ, ને ત્યાં પણ બધી વ્યવસ્થા હશે. તો આપણે એવા કોઈ હિલ પોઈન્ટ ઉપર જઈએ અને સમજો પહેલી, બીજી, ત્રીજી નરકોમાં ખૂબ ગરમી છે, તો હિલ પોઈન્ટ ઉપર તો ઠંડી હવા આવતી હશે કે નહીં? થોડીક સરસ મજાની આમ, કે આપણે ત્યાં જઈને એને નેચરલ બ્યુટી જોઈને કમસે કમ થોડુંક એને શાંતિનો આભાસ થતો હશે કે નહીં? જરાય નહીં. કેમ કે બધી જ જગ્યાએ એને એવા જ સંયોગો મળે છે જીવને, કે બધા દુઃખરૂપ જ છે. જેવી રીતના આપણે એમ સમજો કે ખૂબ જોરથી ઓલું વાવાઝોડું ને એવું આવે અને વીજળી કડકે, તો એ જે અવાજ છે એ અવાજ સુખરૂપ છે કે દુઃખરૂપ છે? એ અવાજ આપણને ગભરાવનાર છે ને, એ અવાજ આપણને શાંતિ, એટલે બધે લૌકિક વાત ચાલે છે તેના, એ અવાજ આપણને ઇન્દ્રિય સુખ કે આમ જરાક આમ મધુરતા નથી પ્રો, આપણને એવું નથી ભાસ થતો ને કે અરે વાહ બહુ સરસ મધુર અવાજ છે. કેવો અવાજ છે? કર્કશ રૂપ ને આમ જાણે ભયાનક અવાજ, ડરાવનો અવાજ છે. એવી રીતના નરકમાં જેટલા પણ બધા અવાજો કે કઈ પણ થતું હોય એ બધા ભયાનક છે, બધા ભયજનક, ભય ઉત્પન્ન કરનારા છે. ત્યાંના બધા સ્પર્શ, બધા રસ, બધા ગંધ, બધા વર્ણ એ બધા જ જીવને દુઃખ ઉત્પન્ન કરાવનારા છે. જો આગળ આ વસ્તુ એમ છે ને કે જો આપણે નરકમાં જયા એવા તો ઘણી વાર, પણ હવે કઈ યાદ નથી ને, ભૂલી ગયા. હવે ભૂલી ગયા એટલે એ વસ્તુ ત્યાં કેવી છે એનો આપણને અનુમાન પણ થતું નથી, એનો કંઈક ભાસ થતો નથી. પણ આ શાસ્ત્ર વાંચન કરીને તો આપણે કંઈક એનું અનુમાન લગાવી શકીએ ને કે આવું હશે ત્યાં, એનો વિચાર કરવો. ચલો આગળ. ત્રીજું, શરીર. પહેલી પૃથ્વીમાં શરીરની ઊંચાઈ 7 ધનુષ, 3 હાથ અને 6 અંગુલ છે. હા, જો આવ્યું ને, તે હુંડક આકારે છે. હુંડક એટલે એક જાતનું સંસ્થાન છે શરીરનો આકાર. ત્યાર પછી નીચે નીચેની પૃથ્વીના નારકીઓના શરીરની ઊંચાઈ ક્રમથી બમણી બમણી છે, અને 7મી નરક સુધી એ 500 ધનુષ જેટલી એમની ઊંચાઈ હોય છે. પછી ચોથું, વેદના. પહેલેથી ચોથી નરક સુધીમાં ઉષ્ણ વેદના છે, અને 5મીના ઉપલા ભાગમાં પણ ઉષ્ણ અને નીચલા ભાગમાં શીત છે, તથા 6ઠી અને 7મી પૃથ્વીમાં મહાશીત વેદન હોય છે. નારકીઓનું શરીર, આ જો આ શીત અને ઉષ્ણ જે કીધું એટલે આપણે જે ઉદાહરણ આપણે જે આવ્યું એ પ્રમાણે કે કોઈ લોઢાનો ગોળો હોય અને ઉપરથી ફેંકે અને નીચે સુધી પહોંચતા પહેલાં જ મેલ્ટ થઈ જાય એટલી ત્યાં ગરમી હોય છે, અને કોઈ મોલ્ટન મેટલ હોય એને ઉપરથી પોર કરે અને નીચે પહોંચે એની પહેલાં જ ફ્રીઝ થઈ જાય એટલી ત્યાં ઠંડી પણ હોય છે. આ શીત અને ઉષ્ણતા જે છે એ બાહ્ય વાતાવરણનું સૂચક છે. જો આપણે નીચે પછી વાંચશું કે આ જેટલી પણ આપણે વાત કરીએ છીએ એ ખરેખર બાહ્ય અનુકૂળતા પ્રતિકૂળતાની વાત કરીએ છીએ. એમાં જીવ જો સુખ દુઃખ માને તો એને સુખ દુઃખ છે, તો એને આકુળતા છે, અને જો એમાં જીવ સુખ દુઃખ ન માને અને પોતાના આત્મામાં જ એ ઠરીને રહે તો ત્યાં પણ એને સુખ છે, ત્યાં પણ એને નિરાકુળતા છે. એ વાત આપણે કરશું થોડી વારમાં. નારકીઓનું શરીર વૈકરીક હોવા છતાં તેના શરીરના વૈકરીક પૂતગલો મળ, મૂત્ર, કફ, વમન, સડેલા માંસ, હાડ અને ચામડીવાળા ઔદારિક શરીર કરતા પણ અત્યંત અશુભ હોય છે. જો આપણે આ સાંભળ્યું હશે ને, ઔદારિક શરીર જે હોય આપણું અને તિર્યંચનું, એ 7 ધાતુ અને 7 ઉપધાતુથી બનેલી હોય. જેવી રીતના આ લોહી, પરું, પરું એટલે પસ, પછી મસલ્સ, પછી આપણા નર્વ્સ, લોહી, પરું, મસલ્સ, નર્વ્સ, હાડકા, ચામડી અને એક હજી હતું આ લિમ્ફ, આઈ થિંક જે ફ્લુઇડ જે કહેવાય એ, આ 7 ધાતુથી આપણું શરીર બનેલું હોય મનુષ્યનું અને તિર્યંચનું. તિર્યંચમાં પણ જે 2 ઇન્દ્રિય છે, 2 ઇન્દ્રિયથી ઉપરના 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય ના શરીર આનાથી બનેલા હોય છે. એટલે જ્યારે પણ આ શરીરોનો ઘાત થઈને એને ખાવામાં આવે તો ત્યાં માંસ ભક્ષણ દોષ લાગે છે, કેમ કે આ બધા 7 ધાતુથી બનેલા શરીરો છે. એની અંદર એ જે માંસ છે એ માંસની અંદર નિગોદના અનંતા જીવો રહેલા છે. એટલે એક એક આ જેવી રીતના આપણે આ શરીરની અંદર એક જીવ જે છે હું એ જુદો, અને એના સિવાય એ શરીરના આધારે અનંતાનંત જીવો રહેલા છે. એ અનંતાનંત જીવો અને આ શરીરની આખી રચના, આવી રચના મનુષ્યને તિર્યંચમાં જોવામાં આવે છે. જે દેવો અને નારકીઓના શરીર છે વૈકરીક, એ વૈકરીક શરીર આ 7 ધાતુથી બનેલા હોતા નથી. એ શરીર કંઈક અલગ જાતના હોય છે. જેવી રીતના દેવોના વૈકરીક શરીર હોય તો એની અંદર આવા મળમૂત્ર આદિ રૂપ અશુભ પદાર્થો હોતા જ નથી. દેવોને કોઈ આહાર નથી, કોઈ જાતનો આહાર જ નથી એમને. એમને ખાલી અલગ કંઠમાંથી અમૃત ઝરે, એમને જ્યારે એવો ક્ષુધા નહીં એવો ભાસ થાય તો કંઠમાંથી અમૃત ઝરે અને સેટિસ્ફાય થઈ જાય. તો કોઈ આહાર નથી, તો કોઈ નિહાર પણ નથી એમને. એટલે દેવોના શરીર એ જાતના પવિત્ર છે, શુદ્ધ છે. એ શરીર વૈકરીક છે, વૈકરીક એટલે વિક્રિયા જે કરી શકે એ જાતના શરીરો, બરાબર. હવે એ પૂતગલ પરમાણુ જ જુદા છે. તમે સાંભળ્યું હશે ને કે પૂતગલમાં 23 જાતની વર્ગણાઓ છે. તો આ જે આહારક શરીર છે એ આહાર વર્ગણાથી બનેલા છે. આ જે આહારક શરીર છે આહાર વર્ગણાથી બનેલા છે. અને ઓલા વૈકરીક શરીર છે એ પણ આહાર વર્ગણાથી બનેલા છે, પણ અલગ જાતના જ પરમાણુ છે, બરાબર. હવે નારકીઓના શરીર જે છે એ પણ વૈકરીક શરીર છે. તો નારકીઓના શરીર અને દેવોના શરીર સેમ હોવા જોઈએ કે નહીં? કેમ કે બે વૈકરીક છે, પણ તો એ સેમ નથી. એ બેમાં આસમાન જમીનનો ફરક છે. કેમ કે જે દેવોના વૈકરીક શરીર છે એ જે પરમાણુઓથી બનેલા છે એ શુભ પરમાણુઓ છે. એક જાતના પુણ્યના ઉદયમાં એ જાતના પરમાણુઓ જીવોને મળેલા છે. અને જે નારકીઓના વૈકરીક શરીર છે એ અશુભ પરમાણુઓથી બનેલા છે. એટલે એમના જે પરમાણુઓ છે એ કઈ જાતના છે? તો જો અહીંયા કહ્યું ને કે જે મનુષ્યમાં ઓલા 7 જે ધાતુઓ છે એ જેવા અશુભ છે, એના કરતા બી ઓલા વધારે મલિન છે. આપણે 12 ભાવનામાં ઓલું શરીરમાં અશુચિ ભાવના જોઈએ ને, આપણે કહે 9 દ્વાર ગ્રહે ગિનકારી અસી દેહ ગળે કી મયારી, કે આપણે નિરંતર આ શરીર કેવું છે કે એના બધા જ દ્વારમાંથી એકદમ ઘૃણિત પદાર્થ વયા કરે છે. એમ પણ આપણે કહીએ ને કે આ શરીરને ભલે ગમે તેટલું આપણે ઘસીને ધોઈએ, પણ એ કેવું છે કે મળથી બનેલી થેલી છે. અને એમાં અંદરથી જ જ્યાં મળ ઉત્પન્ન થાય છે તો બહારથી એને ધોઈને શું ફાયદો? કેમ કે પાછું પરસેવો અને એના માધ્યમથી પાછું ગંદુ થઈ જાય છે. ગુરુદેવશ્રી કહે ને કે આ કેવું છે કે આ મળ બનાવવાનો સંચો છે, કે આપણે એમાં જે બધા ઊંચા એકદમ મીઠાઈ મેવા ઓલું મેસુ પાક ને બધું નાખ્યું હોય અને 4 કલાકે મળ બનીને બહાર નીકળે છે, એ જાતનું આ શરીર છે. હવે દેવોના શરીર કેવા છે? કે એ આના કરતા તો શુભ રૂપ છે, કેમ કે ત્યાં આવી કોઈ વ્યવસ્થા નથી. અને નારકીઓના શરીર આ શરીર કરતા પણ વધારે અશુભ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જો આ બધું થોડુંક ઇમેજિનેશનનો વિષય છે, એટલે વિચાર કરજો. તો ત્યાંના શરીરમાં અત્યંત અશુભ છે. છેલ્લો પોઈન્ટ 5મો, વિક્રિયા. તે નારકીઓને ક્રૂર સિંહ વ્યાઘ્ર રૂપ અનેક પ્રકારના રૂપો ધારણ કરવાનું વિક્રિયા હોય છે. જો અહીંયા મનુષ્ય ગતિમાં તો જે આપણે વિષ્ણુકુમાર મુનિરાજને વિક્રિયા રૂપથી પ્રગટ થઈ, તો એમણે એનો પ્રયોગ સેના માટે કર્યો? કે બીજા મુનિરાજોની રક્ષા કરવા માટે કર્યો. ત્યાં દેવોને પણ વિક્રિયા રૂપથી હોય છે, તો દેવો વિક્રિયા રૂપથીનો પ્રયોગ સેના માટે કરે છે? કે એનાથી એરાવત હાથી બનાવે, અથવા એનાથી ઓલું વિમાન બનાવે, અને આવી રીતના કોઈ નંદીશ્વર દીપ કે એના દર્શન પૂજન આદિ કરવા જાય. તો ત્યાં વિક્રિયાનો પ્રયોગ સેના માટે કરવામાં આવે છે? કોઈ શુભ પુણ્ય રૂપ કાર્ય કરવા માટે કરવામાં આવે છે. હવે વિક્રિયા પુણ્યરૂપ કે પાપરૂપ નથી હોતી. વિક્રિયા તો શરીરના પરમાણુઓનું પરિણામ જ છે, પણ એની પાછળ જે જીવ રહેલો છે એ જીવના જેવા ત્યાં કશાય રૂપ ભાવ છે કે એની પાસે આવી વૃદ્ધિ હોવા છતાં એને એવો ભાવ નથી થતો કે હું કોઈને બચાવું આનાથી. ત્યાં એને ભાવ કેવો થાય છે કે બસ આ લઈ, આ વિક્રિયાને થી હું આને આમ કરી નાખું, ઓલાને આમ કરી નાખું. ખ્યાલ આવ્યો? જેવી રીતના જો દેવો પણ અવધિજ્ઞાની હોય છે, અને અવધિજ્ઞાનનો પ્રયોગ ક્યાં કરે છે? કે અવધિજ્ઞાનથી જાણે છે કે કોઈ બાળ તીર્થંકર આદિ જન્મ્યો હોય તો, અને એના ઉત્સવ આદિ મનાવે છે, તો એ અવધિજ્ઞાનથી શુભ ભાવ કરે છે ને. શુદ્ધ ભાવની તો વાત જ નથી, પણ એ કમસે કમ શુભ ભાવ કરે છે. અને નારકીઓ અવધિજ્ઞાનનો પ્રયોગ સેના માટે કરે છે? નારકીઓને પણ અવધિજ્ઞાન હોય છે, અને એનો પ્રયોગ સેના માટે કરે છે? કે બસ મારા પૂર્વભવમાં જો આમ થયું હતું, આણે મને આમ પરેશાન કર્યો, આણે મને આમ હેરાન કર્યો, આણે મારો આમ ઘાત કર્યો, હું બી એનો આમ કરીશ. જો બહારના સંયોગો કે જ્ઞાનની અવસ્થા કે આવી વૃદ્ધિઓ એ કંઈ શુભ અશુભ હોતી જ નથી. જીવોના પરિણામ ત્યાં શુભ અશુભ હોય. ઘણા કહે ને કે ભાઈ પંચમકાળમાં તો હમણાં તીર્થંકર થવાતું નથી, અથવા ભગવાન થઈ શકાતું નથી, પંચમ કાળમાં તો આપણે મુનિ દશા સુધી પહોંચી શકીએ. તો એવું નથી કે પંચમ કાળમાં થવાતું નથી. ખરેખર અહીંયા પંચમ કાળમાં જીવો જેવા ઉત્પન્ન થાય છે જે કરતા નથી. બેમાં ફરક છે, ખ્યાલ આવ્યો કે નહીં? પંચમ કાળમાં જીવો જેવા હીન પુરુષાર્થી હોય છે કે પોતાનું કલ્યાણ કરતા નથી. એટલે એ નારકીઓમાં અને આ દેવોમાં ને બધામાં આ ફરક છે કે નારકી પાસે પણ સેમ વૃદ્ધિ છે, વિક્રિયા વૃદ્ધિ, અને દેવોમાં પણ એ જ છે. ભલે જો બધા દેવો એનો શુભમાં જ ઉપયોગ કરે એવું પણ નથી. અમુક દેવો એનો વિષય ભોગમાં એમાં પણ પ્રયોગ કરે છે અને પાપ બંધ કરીને તિર્યન જાતિમાં વયા જાય છે. અને નારકીઓમાં પણ અમુક નારકી હશે ને જે એનો શુભ તરીકે કંઈક પ્રયોગ કરતા હશે, તો જ તો એને શુભ ભાવ થઈને આગળ મનુષ્ય આદિ થઈને મોક્ષમાં બી જાય છે. પણ ઇન જનરલ આપણે તો ઓન એન એવરેજ વાત ચાલે છે, તો ઓન એન એવરેજ ઇન જનરલ જે છે તો નારકીઓ આ વિક્રિયા વૃદ્ધિ હોવા છતાં એનાથી આવા ક્રૂર પશુ આદિ કે કોઈ જીવાત આદિ કે એવું એવું રૂપ બનાવીને બસ બીજા નારકીઓને હેરાન કરવા માટે એનો પ્રયોગ કરે છે. જો આપણે ત્રીજું સૂત્ર જોયું, આગળ જોઈએ ચોથું. નારકીઓ એકબીજાને દુઃખ આપે છે, આ તો વાત થઈ ગઈ આપણી. પરસ્પરો દીરીત દુઃખા, નારકી જીવો પરસ્પર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. તેઓ કૂતરાની માફક પરસ્પર લડે છે. જો એક થોડુંક એ પણ જાતનું ઇમેજિનેશન કરજો કે જેવી રીતના આપણે અહીંયા રહીએ છીએ મુંબઈમાં, તો મુંબઈમાં અનેક સબર્બ્સ છે, એ અનેક સબર્બ્સમાં અનેક લોકો રહે છે, તો આખી આપણું સોસાયટલ સ્ટ્રક્ચર કેવું કંઈક છે ને અહીંયા. એ સોસાયટલ સ્ટ્રક્ચર છે, એમાં ફેમિલીઝ છે. આપણે અહીંયા પાર્લા મંદિરમાં આપણે મળીએ તો આપણે કહીએ ને કે ભાઈ તમારો સંઘ કેટલો, તો આપણે આટલા પરિવાર છે અમારા સંઘમાં, એવું આપણે કહીએ ને. એ આ એક જાતનો આખો સમાજ, એક આખી સોસાયટલ વ્યવસ્થા છે. હવે નરકમાં આપણે મુંબઈમાં સમજો કે 2-3 કરોડ લોકો જેટલા કંઈક રહેતા હશે, એટલા લોકો રહે છે. હવે નરકનો પણ એરિયા તો મોટો છે, ઘણો મોટો છે, અને એક એક નરકોમાં અસંખ્ય અસંખ્ય નારકીઓ રહે છે. તો ત્યાં પણ કંઈક આવું સોસાયટલ સ્ટ્રક્ચર હશે કે નહીં? ત્યાં બી કોઈ ફેમિલીઝ હશે કે આવું કંઈક હશે કે નહીં? કે જેવી રીતના આપણે આપણે એમ કહેવાય કે ભાઈ આપણે પાર્લાના લોકો, પછી કોઈ કહેવાય કે ભાઈ અમે બોરીવલીના, અમે મલાડના, અમે દાદરના, અમે ઘાટકોપરના. તો એવી રીતના નરકમાં એવી વ્યવસ્થા હશે ને કે ભાઈ આ દેશના અમે, કે ઓલા દેશના, એવું હશે કે નહીં? કે ત્યાં એવું કંઈક હશે કે નહીં કે ભાઈ અમે આ પરિવારના, કે અમે આ સંઘના, અમે આ સમાજના, એવું કંઈ હશે કે નહીં? કે જો ત્યાં એવું કંઈ વ્યવસ્થા નથી. કેમ નથી? કેમ કે જો આપણે અહીંયા જ્યાં આપણે જેવી રીતના અહીંયા મનુષ્યનો જન્મ થાય છે, તો ગર્ભ ધારણ કરીને મનુષ્યનો જન્મ થાય છે, એટલે અહીંયા માતા પિતાની વ્યવસ્થા છે. માતા પિતા છે તો આખો પરિવાર છે, આ પરિવાર છે એટલે આખો સમાજ છે. ત્યાં નારકી ઉત્પન્ન કેવી રીતના થાય છે? કે બસ એ તો બિલમાં ઉત્પન્ન થાય છે, એ બિલમાં એવો ઉત્પન્ન થાય છે, એટલે ત્યાં કોઈ એવું માતા પિતા જેવી કોઈ વ્યવસ્થા જ નથી. તો દરેક નારકી પોતે ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર છે. જેવી રીતના એમ સમજો કે આપણે અહીંયાથી આપણે ફોરેન ભણવા જઈએ ને, કોઈ સમજો કે કંઈક ભણવા ગયા તો હું એ મારી જાતે આવ્યો, બીજું કોઈ એની જાતે આવ્યું, ત્રીજું કોઈ એની જાતે આવ્યું, બધા યુનિવર્સિટીમાં આપણે સાથે ભેગા થયા, થોડો વખત સાથે રહ્યા અને ભાઈ છૂટા પડીને પોતપોતાના ઠેકાણે વયા ગયા. એવી જ રીતે ત્યાં નારકીઓ કેવા છે કે એમનું એ દરેક પોતપોતાનું આયુષ્ય લઈને ઉત્પન્ન થાય છે, અને એમને આપસમાં કોઈ એવું ફેમિલી સંબંધ કે કોઈ રિલેશન કે એવું કંઈ જ નથી. દરેક પોતપોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય, પોતપોતાના આયુષ્ય પ્રમાણે ત્યાં રહે છે, આયુષ્ય પૂરું થતાં બસ શરીર ડિસઅપિયર થઈ જાય, નારકી જીવો ત્યાંથી વયા જાય છે. તો એવી કોઈ પરિવાર, એવો કોઈ સમાજ, એ જાતના કોઈ આપણે કહીએ ને ઋણાનુબંધ, એવી ત્યાં કોઈ વ્યવસ્થા નથી. ત્યાં રાગ દ્વેષના ભાવ તો છે ને જીવોને, જીવને ત્યાં રાગ દ્વેષના ભાવ છે. એટલે જેવી રીતના આપણે અહીંયા એકબીજા સાથે એક જાણે ધાર્મિક વાત્સલ્ય છે, એવી રીતના ત્યાં ધાર્મિક વાત્સલ્ય ન હોય, પણ રાગને કારણે બે નારકીઓને થોડાક કદાચ એ જાતના થોડા લગાવના ભાવ હોય, અને કોઈની સાથે દ્વેષના ભાવ છે તેની સાથે લડાઈના ભાવ છે, તો ક્યાંક શું થાય કે ભાઈ મને દ્વેષના ભાવ છે ને ઓલા સાથે, અને આને મારી સાથે રાખશે, હાલો બે મળીને એને આપણે હેરાન કરી, ખ્યાલ આવે છે ને? આ જાતનું બધું ત્યાં ચાલ્યા જ કરે છે નિરંતર. ને આપણે બીજા અન્ય શાસ્ત્રોમાં પણ વાંચેલું છે કે જેવી રીતના સમજો આપણે અહીંયા કોઈને બહુ કંઈ હેરાન કર્યા હોય, કંઈક પેલું જેવી રીતના સમજો ઓલા પોલીસમાં એ લોકો કોઈ કેદીને પકડી લે તો ટોર્ચર કરે ને પછી, તો એને કંઈક ગરમ ગરમ સળિયો લગાવી દે, એને આમ કરે કંઈક તેમ કરે, નખ કાઢી નાખે, જે હોય કંઈક, તો હવે આવા જે પરિણામ કર્યા તો એવા જીવોને એના ફળ ક્યાં મળે? તો નરકમાં એમની સાથે આવા ભાવ થાય છે, તો ત્યાં દુઃખો આપવાની મેથડ્સ શું? આપણે ઘણી વાર વાંચ્યું હશે કે એવી રીતના જે ઓલું એક તેલ જેવું કંઈક હોય અને ગરમ તેલમાં આમ જાણે આપણને ઉકળતા પાણીમાં નાખી દેવામાં આવે, ગરમ તેલમાં નાખી દેવામાં આવે, એકદમ લોઢા જે હોય ને મોલ્ટન મેટલ એ પીવડાવી લેવામાં આવે, ભાલા મારવામાં આવે, એવું આપણે ફોટોઝમાં પણ ઘણી વાર જોયું હશે જે એનિમેશન જેવું કંઈ કર્યું હોય. હા, બહાર પણ અહીંયા છે એમાં મારા ખ્યાલ એવું છે કે સ્પીયર જે છે એ સ્પીયર આરપાર કરી નાખે, કેમ કે જો ત્યાંના શરીરોની વ્યવસ્થા એવી છે કે તમે ગમે તે કરો ને આયુષ્ય પૂરા થતા જ નથી, અને શરીરો એવા છે કે એવું નથી કે શરીર લોહી નીકળીને પણ આમ જાણે પૂરું થઈ જાય, એટલે ત્યાંના એ જાતના દુઃખો જીવ ભોગવે અને તોય ભોગવવા જ પડે એ જાતનું છે. જો આ છ ડાળામાં તો ફોટોઝમાં એવું નથી, પણ આપણે બીજી જગ્યાએ ક્યાંક ક્યાંક જોયા જ હશે આવા ફોટોઝ, તો એ અલગ અલગ જાતના ત્યાં દુઃખો જોવા મળે છે. તો એ નારકીઓ એકબીજાને પરસ્પર દુઃખ આપ્યા જ કરે છે. એ સિવાય કેવી રીતના જીવોને દુઃખ મળે છે? તો જો નેક્સ્ટ સૂત્ર જોઈએ કે વિશેષ દુઃખ. વિશેષ દુઃખમાં શું કહે છે? પાંચમું સૂત્ર, સંક્લિષ્ટા અસુર અસુરો દિરિત દુઃખાશ્ચ પ્રાક ચતુર્ભ્યાઃ, કે અને તે નારકીઓ ચોથી પૃથ્વી પહેલા, પ્રાક એટલે પહેલા, ચતુર્ભ્યા ચોથીની પહેલા એટલે એક થી ત્રણ સુધી એટલે કે ત્રીજી પૃથ્વી પર્યંત અત્યંત સંક્લિષ્ટ પરિણામના ધારક એવા અંબ અને અંબરીશ આદિ જાતિના અસુર કુમાર દેવો દ્વારા દુઃખ પામે છે. આ એક અસુર કુમાર જાતિના દેવ હોય છે જે પોતે દેવગતિના જીવ, પણ એમને અંદરથી કશાય ભાવ અત્યંત તીવ્ર છે, એટલે કહે છે અત્યંત સંક્લિષ્ટ પરિણામ મળે. જો હવે થોડું પાછું આપણે કોરિલેટ કરીએ, આપણે છ લેશિયા જોઈ ને, તો દેવગતિમાં ત્રણ શુભ લેશિયા જ હોય છે અને નરકમાં ત્રણ અશુભ લેશિયા જ હોય છે. આપણે એ પણ જોયું ને કે ક્યાં કઈ જાતની લેશિયા છે નરક ગતિમાં. હવે દેવોમાં ત્રણ શુભ લેશિયા છે, તો આ અસુર કુમાર જાતિને તો શુભ લેશિયા હોવી જોઈએ ને, હોવી જોઈએ કે નહીં? પણ જો એ દ્રવ્ય લેશિયાની ત્યાં વાત છે, ત્યાં દ્રવ્ય લેશિયાની વાત છે. એમને પિત્ત પદ્મ અને શુક્લ ત્રણ શુભ લેશિયા હોય તો સમજો પિત્ત લેશિયા વાળા છે, એટલે એમના શરીરનો રંગ એ પિત્ત જાતનો કાંઈક હોય, પિત્ત એટલે યલો થોડોક. પણ જીવોના પરિણામ કેવા છે એમાં? કે જીવોના પરિણામ ત્યાં અત્યંત સંક્લેશ પરિણામ છે, નહીં તો સંક્લેશ પરિણામ વગર એકબીજાને આવી રીતના લડાવાના ભાવ કેવી રીતના થાય? ખ્યાલ આવે છે? તો જો એ જીવો અત્યંત સંક્લેશ પરિણામના કારણે જૂના અવધિ જ્ઞાનના માધ્યમથી એકબીજાને યાદ દેવડાવે, જો આણે તને આમ કર્યું હતું, જો આણે તને પહેલાના ભાવમાં આમ કર્યું હતું, કે જો આણે તને બે ત્રણ ભાવ પહેલા આમ કર્યું હતું એટલે હવે તો એનો બદલો લે, એમ કરીને આપસમાં એકબીજાનો એ લોકો બદલો લે છે. એ લોકો વેરભાવથી એકબીજાને લડાવે અને આ જે નારકીઓ લડતા હોય ને એ જોઈને અમને આનંદ થાય. તમને ખ્યાલ હોય તો આપણે અહીંયા આપણે મારા ખ્યાલથી અહીંયા રાજસ્થાનમાં કે ક્યાંય પણ બહુ ફેમસ છે કે બે ઓલા મરઘીઓ હોય ને એને આપસમાં લડાવીને લોકો એમાં આનંદ લે, નહીં તો સ્પેનનું આને બધે બુલ ફાઇટ છે કે બે બુલને આપસમાં લડાવે અને એને જોઈને બીજા મનુષ્ય એમાં આનંદ માણે છે. એવા કંઈક કંઈક વિચિત્ર સ્પોર્ટ્સ છે જેમાં લોકો આનંદ માણે છે. એક મારો એક કલીગ છે ઓફિસનો, એ સ્પેનિશ છે. તો એ કે સ્પેનનું કોઈક એક ગામડું છે, એ ગામડામાં તો એવો વિચિત્ર સ્પોર્ટ છે કે કોઈ એક પર્ટિક્યુલર કિલ્લો છે, ફોર્ટ જે હોય ને, એ ફોર્ટમાં એક બકરીને એના ટોપ ફ્લોર પર લઈ જાય અને ટોપ ફ્લોર પર લઈ જઈને એને ત્યાંથી નાખી દે નીચે, અને લોકો દૂર ઉભા રહીને જોવે કે જો નીચે પડી તો મરી જ જાય, પણ એમાં લોકોને આનંદ આવે. એટલે આ જાતના જે જીવો છે જે કોઈના દુઃખને જોઈને આનંદ મનાવે છે, એ નિયમથી નરકમાં જાય છે. ખ્યાલ આવે છે? હવે અસુરકુમાર જાતિના જે દેવો છે તો દેવગતિમાં, અને દેવથી સીધા નરકમાં જઈ શકાતું નથી, પણ એ એવા સંકલેશ ભાવ કરે છે તો નિયમથી એકદમ હીન તિર્યંચ ગતિમાં જાય છે. ખ્યાલ આવે કે? તો એ જાતના પરિણામ સહિત એ આ અસુરકુમાર દેવો એકબીજાને લડાવે છે. બીજું એક કદાચ અહીંયા લાગુ પડે, જો અવધિ જ્ઞાન હોય ને, તો અવધિ જ્ઞાન ત્રણ પ્રકારના હોય, દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ. બરાબર? તો એ જે અવધિ જ્ઞાન છે, આ બધા જીવોને, દેવો અને નારકીઓને નિયમથી દેશાવધિ જ હોય, પરમાવધિ ને સર્વાવધિ હોય છે. દેશાવધિ એટલે થોડુંક અવધિ જ્ઞાન હોય. એ થોડુંક એટલે કેટલું? તો બહુ જ થોડુંક હોય. જેવી રીતના સૌધર્મ ઇન્દ્ર હોય, સૌધર્મ ઇન્દ્રને ખબર પડે ને કે અહીંયા હસ્તિનાપુર નગરીમાં કે અયોધ્યા નગરીમાં બાળ તીર્થંકરનો જન્મ થયો છે, તો સૌધર્મ ઇન્દ્ર તો ક્યાં બેઠા હોય? કે એના સૌધર્મ સ્વર્ગમાં બેઠા હોય, અને એ પણ એમના જે સૌધર્મ સ્વર્ગ જે છે એમાં ઓલા આટલા બધા પટલો ને બધા, એમાં એમનું જે વિમાન છે એ પર્ટિક્યુલર વિમાનમાં એ બેઠા છે. એટલે ત્યાંથી અહીંયા મધ્યલોક સુધીનું ડિસ્ટન્સ સહેજે એકાદ રાજુ જેટલું તો થઈ ગયું ને. એટલે અવધિ જ્ઞાનની, એમના અવધિ જ્ઞાનની સીમા કેટલી છે ડિસ્ટન્સ વાઇઝ? કે આમ લગભગ એક બે રાજુ જેટલી છે. આ નારકીઓના અવધિ જ્ઞાનની સીમા એટલી લાંબી ન હોય. ખ્યાલ આવ્યો? કે સમજો કે કોઈ સમજો પહેલી નરકનો કોઈ નારકી છે, તો એનું અવધિ જ્ઞાન હોય તો કદાચ બહુ થોડા વર્ષો માટેનું જ હોય, ભવો ભવોનું કે સેંકડો વર્ષોનું, હજારો વર્ષોનું, એવું બધું ના હોય. કાળ પણ ઓછો હોય, ડિસ્ટન્સ પણ ઓછું હોય, અને એના અવધિ જ્ઞાનથી જાણવાની તાકાત પણ ઓછી હોય. અને અસુરકુમાર જાતિના દેવો છે, એનું અવધિ જ્ઞાન કદાચ ઓલા કરતા મોટું હોય, તો એને યાદ દેવડાવે કે જો તારા પૂર્વભવમાં આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું હતું, અને એમ કરીને આપસમાં એમને લડાવે છે. જો આગળ વાંચે, અર્થાત અંબ અને અમરીશ અસુરકુમાર દેવો ત્રીજી નરક સુધી જઈને નારકી જીવોને દુઃખ આપે છે, તથા તેમને પૂર્વનું વેર સ્મરણ કરાવીને અંદરો અંદર લડાવે છે અને દુઃખી દેખીને રાજી થાય છે. એ અસુરકુમાર જાતિના જીવો રહે છે તો અહીંયા પહેલી પૃથ્વીની નીચે, આપણે જે અહીંયા છે પહેલી પૃથ્વી ઉપર, એટલે એની અંદર રહે છે, અને જાય છે ત્રીજી પૃથ્વી સુધી નીચે, ત્યાં સુધી જઈને એ ત્યાં આવી રીતે નારકીઓને લડાવી શકે છે. એનાથી નીચે જતા નથી. જે દરેક દેવોની અમુક સીમા હોય છે, એ અમુક સીમાને ઉલ્લંઘીને એનાથી નીચે જતા જ નથી. જનરલી જે હોય ને ઉપર સ્વર્ગના દેવો, જેટલા ઉપર જવાય, જેટલું ઉપર જાય ને, પહેલા સૌધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર આદિ, તો જેમ 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 ઉપરના સ્વર્ગમાં જાય એમ એમ એ દેવોની શક્તિ વધતી જાય. તો જેવી રીતના સમજો 16મા સ્વર્ગનો કોઈ જીવ છે તો એની શક્તિ તો છે કે 6મી-7મી નરક સુધી જઈ શકે, પણ ક્યારે જતા જ નથી. ખ્યાલ આવે? એમને એવા ભાવ જ નહોતા. એટલે એ જાતનું સમજવું. જો હવે આપણે આ થોડું સમરી કરીએ. સૂત્ર 3-4-5માં નારકીના દુઃખનું વર્ણન કરતા તેના શરીર, તેના રંગ, સ્પર્શ વગેરેને તથા બીજા નારકીઓ અને દેવોના દુઃખોના કારણો કહ્યા છે. આજે આપણે જોયું 3-4 અને 5માં, તો નારકીઓના દુઃખોનું કારણ એના બાહ્ય જે સંયોગો છે, એનું શરીર કેવું છે, એનો રંગ કેવો છે, એનાથી એનું વર્ણન કર્યું. તે ઉપચાર કથન છે. ખરેખર તે કોઈ પર પદાર્થો દુઃખના કારણ નથી, તેમજ તેના સંયોગ તે દુઃખ નથી. જો આપણે મનુષ્યમાં પણ જોઈએ જ છે, અને આ તો આપણે વી કેન એક્સપિરિયન્સ ઇટ, કે સમજો કોઈની પાસે બહુ ઓછા પૈસા છે, આપણે સમજો કે આપણા ઘરમાં કોઈ કામ કરતા હોય અથવા ઓફિસમાં કોઈ કામ કરતા હોય, એમનો 15-20 હજાર રૂપિયા 30 હજાર રૂપિયા પગાર હોય, તો એ લોકો શાંતિથી રહે છે કે નહીં? અને એની પાસે જેટલા સંયોગો છે એમાં સીમિત થઈને એ લોકો શાંતિથી એમનું જીવન જીવે છે. અને કોઈ બીજા હોય જેને મોટો બિઝનેસ કે કાંઈ હોય અને ઘણી ઇન્કમ ને બધું હોય, અને તોય એના ફેમિલીમાં આપણે જોઈએ કે શાંતિ જોવા મળે નહીં, તો એનો મતલબ શું થાય છે કે બાહ્ય સંયોગોથી અંદરની આત્માની શાંતિ કે સુખ એ મપાતા નથી. એ જ વસ્તુ હવે હજી વધારે એક્સટેન્ડ કરો કે જે દેવો છે એ દેવો પાસે તો સંયોગોની અપારતા છે, એમાં કોઈ સીમા નથી, અને આ નારકીઓ છે એની પાસે એ દુઃખરૂપ સંયોગોની કોઈ સીમા નથી, પણ તો એ બહારના સંયોગો જીવને સુખ દુઃખ ઉત્પન્ન કરાવતા નથી. એ જીવ એમાં કેટલો જોડાય છે મોહ ભાવથી, અને કેટલા રાગ દ્વેષ ભાવ કરે છે, એનાથી જીવના સુખ દુઃખનું માપ છે. તો આ બહારનું જે કીધું ઉપચાર કથન છે, ખરેખર તે કોઈ પર પદાર્થો દુઃખના કારણ નથી, તેમજ તેનો સંયોગ તે દુઃખ નથી. પર પદાર્થો પ્રત્યેની જીવની એકત્વ બુદ્ધિ તે જ ખરું દુઃખ છે. એકત્વ બુદ્ધિ એટલે કે આ જો આ સારા છે, આ ખરાબ છે, આ મારા છે, આ મારા નથી, એ જાતનું જે જીવના એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ ભાવ છે, એ જ ખરેખર જીવના દુઃખનું કારણ છે. જેવી રીતના ત્યાં તીર્થંકર પરમાત્માનો જીવ હોય નરકમાં, તો એ જીવો પણ ત્યાં જ છે, અને બીજા સમજો કે બીજા નારકી જીવો જે મિથ્યા દ્રષ્ટિ છે એ પણ ત્યાં છે. હવે નારકી જીવને પણ એ જ સંયોગ છે, અને તીર્થંકરના જીવને પણ એ જ સંયોગો છે. તો એ તીર્થંકરના જીવને એ સંયોગમાં સુખ દુઃખની માન્યતા નથી, તો અંદરથી નિરાકુળ છે, અનંતાનુબંધીના ક્રોધ માન માયાલોક થતા જ નથી એમને. અને પેલા જીવને બધા જ દુઃખના કારણો, એ બધા જે બહારના સંયોગો છે દુઃખના કારણ બને છે. ઇન્વોલ્વમેન્ટ એમ કહી શકાય, ઇન્વોલ્વમેન્ટ, પણ ઇન્વોલ્વમેન્ટની પાછળ માન્યતા કે આ મને દુઃખરૂપ છે એવું માનવું. સમજો અહીંયા આપણે મનુષ્યનું એક્ઝામ્પલ લઈએ ને તો આપણને સમજાય. સમજો પૂજ્ય ગુરુદેવશ્રી હતા, એમને કેરી બહુ ભાવતી હતી, તો કેરી ખાય તો એમને આનંદ થાય કે ન થાય? એમને કેરી ભાવતી હતી તો કેરી ખાય તો આનંદ થાય કે ન થાય? જો બે વસ્તુ જુદી છે, પેલા આપણે જુદી સમજવી જોઈએ. એક છે શ્રદ્ધાનું કામ, શ્રદ્ધાનું કામ છે માનવું, અને એક છે ચારિત્રનું કામ, ચારિત્ર છે અસ્થિરતાના ભાવ. શ્રદ્ધામાં તો એવું સ્ટ્રોંગલી માનેલું છે કે હું આત્મા છું અને આ બાકી બધા પૂતગલના સ્કંદોના ખેલ છે, એટલે શ્રદ્ધામાં એમ બિલકુલ નથી કે કેરી ખાવાથી મને સુખ થાય છે. ખ્યાલ આવે ને? કેમકે જો એવી માન્યતા થાય તો મિથ્યાત્વ થઈ જાય, એટલે એવું તો બિલકુલ નથી માનતા. પણ એક છે ચારિત્રની અસ્થિરતા, હજી અવિરતિ સમ્યક દ્રષ્ટિ ના પદમાં છે તો એમને એવા ભાવ પણ થઈ જાય કે અરે વાહ કેરી છે સરસ, લાવ ચલો ખાઈએ, અને ખાધી સ્વાદ લીધો. જ્ઞાનનું કામ છે ને જાણવું, તો જ્ઞાનથી જાણ્યું એમાં આનંદ પણ થયો. આનંદ થયો એટલે કેરીનો આનંદ નથી થયો, પણ એ જે ખાધું તો એમાંથી એ જે જ્ઞાન થયું, એ જ્ઞાનમાં જે સ્વાદ આવ્યો, તો એ સ્વાદમાં હજી જે પેલા અવ્રતના ભાવ છે ને, તો એના પૂરતો ત્યાં અનુકૂળતાનો ભાવ થાય છે. અરે આ તો સરસ છે એમ, પણ એ માન્યતામાં નથી આવતું કે જો આને કારણે મને સુખ થયું. ખ્યાલ આવે ને? બેનું કાર્ય જુદું છે, આપણે સમજવું પડશે પહેલા. હવે એવી જ રીતે ત્યાં નારકી જીવો છે. નારકી જીવને જેવી રીતના બહાર ગરમી છે, તો કોઈ સમ્યક દ્રષ્ટિ છે ને કોઈ મિથ્યા દ્રષ્ટિ છે, તો સમ્યક દ્રષ્ટિ જીવ પણ વલખા મારે છે ત્યારે બહુ ગરમી છે, બહુ ગરમી છે. મિથ્યા દ્રષ્ટિ જીવ પણ વલખા મારે છે, બહુ ગરમી છે, બહુ ગરમી. બહારથી સેમ દેખાશે, પણ સમ્યક દ્રષ્ટિ અંદર માને છે શું કે ભલે છે પણ એને કારણે હું દુઃખી નથી, એની માન્યતા એવી છે. અને આ મિથ્યા દ્રષ્ટિ શું માને છે કે જો આને જ કારણે હું દુઃખી થઈ ગયો. એ માન્યતા શ્રદ્ધાનું કામ જુદું છે અને બહાર ચારિત્રનું કામ જુદું છે. એટલે તમે કહ્યું ને ઇન્વોલ્વમેન્ટ, ઇન્વોલ્વમેન્ટ એટલે ચારિત્રના કાર્યમાં જોડાઈ જવું, એને કહેવાય ઇન્વોલ્વમેન્ટ. तो ये तो कदाच सम्य दृष्टि पण जोड़ाई जाए छे, पण जे एमने एवी मान्यता नथी कि आने कारण मने सुख दुख थाय छे। ख्याल आवे कि नहीं? जो आगे वाँचे, आ ज्ञान करावा माटे आ त्रण सूत्रों कया छे, नहीं सॉरी हाँ, ते दुख वक्त नरक गति में निमित्त तरीके बाह्य संयोगों के हो ज्ञान करावा माटे आ त्रण सूत्रों कया छे। पण ते शारीरिक ते शरीर आदि दुखों खरेखर कारण छे एम समझवू नहीं। आजे बधा बहारना संयोगों कीधा, खरेखर एने कारणे दुख थाय छे एवुं नथी। जो आपणे कोई प्राथमिक भूमिका वाला जीव होय ने कोई मने पूछे ने कि शुं क्यांथी शुरुआत करो स्वाध्याय, तो हूँ कहूँ गुरुदेवजीना प्रवचन सांभळो छ ढाळा पर, बराबर? केम के सौथी बेजिक अने मस्त एकदम क्लियर अने सरस प्रवचन छे। हवे आपणे आटलुं जाण्युं ने, હવે પાછા છ ડાળાને જ પ્રવચન સાંભળો ગુરુદેવ, અને હવે જે નરકના દુઃખોની વખતે એનું વર્ણન કરતા ગુરુદેવ શ્રી શું કહે છે સાંભળો। હવે આપણને એમની ઊંડપનો ભાસ થાય છે। પહેલા આપણને આપણું ધ્યાન ક્યાં જાય કે જો ગુરુદેવ બી કહે છે કે આ બહારના આવા સંયોગો છે એને કારણે દુઃખી છે, પણ ગુરુદેવ વચમાં વચમાં પાછા નાચતા જાય કે એને કારણે દુઃખ જરાય નથી, આ તો પોતે એમાં જોડાય છે ને એટલે દુઃખી છે। તો હવે આપણને આ સૂક્ષ્મતા પકડાય છે એમાંથી। ખ્યાલ આવ્યો કે નહીં? જો ગુરુદેવ શ્રીને એક એક પ્રવચન એવા હોય છે ને કે એમાં બધા જ એંગલથી બધા નયથી વાત કરતા જ જાય, કોઈ નય એમાં વચમાં છોડી ન દે, આમથી પણ વાત કરે અને પાછા શુદ્ધ નયથી પણ વાત કરે, એટલે ગુરુદેવ શ્રીના એ પ્રવચનો પણ સાંભળવા લાયક છે। બધા કોશિશ કરજો, મારા ખ્યાલથી આ નરક ઉપર એક કે બે જ પ્રવચન હશે, તો આપણો આ ટોપિક ચાલુ છે તો નેક્સ્ટ એક વીકમાં એ એકાદ પ્રવચન સાંભળજો, અને હવે ગુરુદેવ શ્રી કઈ એંગલથી વાત કરે છે જરા એના પર ધ્યાન આપજો। ચાલો આપણે સૂત્ર શરૂ તો કરીએ, આપણો ટાઈમ થવા આવ્યો છે। નરકના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ, અંકલ તમે પૂછતા નરકનું આયુષ્ય કેટલું, તો જો હવે આપણને આવે છે, જો સૂત્ર પર થોડું ધ્યાન આપજો, તે એક તે તેશ્વ 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 એક ત્રી સપ્ત દશ સપ્તદશ દ્વાવિંશ દ્વાવિંશતિ પછી ત્રયત્રિંશત સાગરોપમા સત્વાનામ પરાસ્થિતિ, તે નરકમાં નારકી જીવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ ક્રમથી પહેલામાં એક સાગર, બીજામાં ત્રણ સાગર, ત્રીજામાં સાત સાગર, ચોથામાં દસ સાગર, પાંચમામાં સત્તર સાગર, છઠ્ઠામાં બાવીસ સાગર અને સાતમામાં તેત્રીસ સાગર છે। જો નારકી જીવો હોય છે એ નારકી જીવોની જગન્યમાં જગન્ય સ્થિતિ એટલે ઓછામાં ઓછી 10,000 વર્ષની આયુષ્ય, એટલે કોઈ પણ જીવ નરકમાં જાય તો મિનિમમ 10,000 વર્ષ તો રહેવું જ પડે। આ 10,000 વર્ષનું માપ એ અહીંયા મનુષ્ય ગતિના જે દિવસો છે ને, કેમ કે ત્યાં તો કોઈ દિવસ રાત છે જ નહીં, અહીંયા સૂર્ય ચંદ્રનું પરિભ્રમણ તો અહીંયા થઈ રહ્યું છે મધ્ય લોકમાં, તો જે દિવસનું માપ છે આપણે મધ્ય લોકમાં છે, દિવસથી વર્ષનું માપ થાય, વર્ષથી અસંખ્ય વર્ષ કરીને સાગરો પંકી એ જાતનું થાય, તો એ જે જ્યારે અહીંયા 10,000 વર્ષ વીતી જાય એટલો કાળ ત્યાં નરકમાં પહેલી નરકમાં ઓછામાં ઓછું જીવનું આયુષ્ય હોય છે, ઓછામાં ઓછું 10,000 અને વધારેમાં વધારે એક સાગરો પંક। હવે આગળ આવો, બીજી નરકમાં ઓછામાં ઓછું એક સાગરો પંક અને વધારેમાં વધારે ત્રણ સાગર। ખ્યાલ આવે ને? ટાઈમ પણ એવો છે કે સમજો કે 1,00,000 વર્ષનું આયુષ્ય હોય તો પહેલી નરકમાં જ જાય, બીજામાં 1,00,000નું એમ ન થાય। ખ્યાલ આવે ને? કેમ કે એની જે રેન્જ છે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે, તો 10,000થી 1 સાગર, પછી બીજામાં 1 સાગરથી 3 સાગર, ત્રીજામાં 3 સાગરથી 7 સાગર, ચોથામાં 7થી 10, પાંચમામાં 10થી 17, છઠ્ઠામાં 17થી 22 અને સાતમી નરકમાં 22 સાગરથી 33 સાગરો પણ સુધીનું આયુષ્ય હોય છે। આપણે જનરલી કહીએ સાતમી નરકમાં ગયા 33 સાગરનું આયુષ્ય લઈએ, પુરાણોમાં ઘણી વાર આવી રીતના આવે, તો એનો મતલબ એમ નથી કે ત્યાં બધા જ જીવોનું આયુષ્ય સાતમીમાં 33 સાગરનું છે, પણ એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય છે। ખ્યાલ આવે ને? અને સર્વાર્થ સિદ્ધિ છે ઉપર, એ સર્વાર્થ સિદ્ધિનું આયુષ્ય દેવોનું એ પણ 33 સાગરનું છે, તો દરેક જીવનું 33 સાગરનું એવું નથી, ત્યાં 32 સાગરથી લઈને 33 સાગરનું રેન્જ છે। ખ્યાલ આવે? આપણે હમણાં નરકની વાત કરીએ તો આવી રીતના ત્યાં સાત ભૂમિઓમાં જીવોના આયુષ્યની રેન્જ છે. જો આપણે ફરીથી અન્વયાર્થ વાંચીએ, અર્થ તે નરકમાં નારકી જીવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ, ઉત્કૃષ્ટ કીધું છે એટલે એની પહેલાની જગન્ય એ સમજી લેવાનો આપણે, ખાલી સર્વ જગન્ય 10,000 વર્ષ આમાં કીધું નથી, પણ એ તમે જાણી લો એમ. ઉત્કૃષ્ટ સ્થિતિ આયુ સ્થિતિ ક્રમથી પહેલામાં એક સાગર, બીજામાં 3 સાગર, ત્રીજામાં 7 સાગર, ચોથામાં 10 સાગર, પાંચમામાં 17 સાગર અને છઠ્ઠીમાં 22 સાગર અને સાતમીમાં 33 સાગર છે. હવે જો આને ટીકા લાંબી છે અને આ ટીકામાં ઘણા બધા હજી નરકના વિશેષ ખુલાસાઓ કરવામાં આવ્યા છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. હમણાં અહીંયા સ્ટોપ કરીએ જીનવાણી સ્થિતિ. હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રહેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હુંડો. બોલો જીનવાણી માતનો, બોલો શ્રી કહાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.